नमो अरिहंता नमो सिद्धाणं नमो आयरियाणं नमो ઉપાય કે શુદ્ધાત્મામાં લીન થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે?
કેમ કે એને હજી આત્મા જ નથી ખબર, એને શુદ્ધાત્મા શું છે એ નથી ખબર. તો એને તો પહેલા સાચા દેવશાસ્ત્ર ગુરુના જિન માર્ગમાં લગાવવામાં આવે છે, અને ત્યાં આવીને એ જે ઉપદેશનું અમૃત પીશે તો એને એનાથી સાચું ભાન થશે છે. જો આગળ જીવો કો ધર્માચરણ મેં લગાને કી પ્રેરણા, ઉપર રહી ગયું ને સમ્યક દર્શન કા સ્વરૂપ ઓર મહિમા. હવે જો પાંચ નીચે કે લૌકિક જીવો કેવા છે, લૌકિક અનુકૂળતા મેં પુરુષાર્થ કી નિરર્થકતા ઓર પુણ્ય કી મહિમા. આજે લૌકિક જીવોને પુણ્યને આધીન જ છે બધું, પુરુષાર્થથી કાંઈ થતું નથી. એટલે વિષય ભોગોમાં જે પ્રાપ્તિ થાય છે કે આપણા પુરુષાર્થથી નથી થતી. અજ્ઞાની એવમ વિષયાંત જીવો કી દુર્દશા ઓર વિષય અભિલાષા કા નિષેધ. પરિગ્રહ ત્યાગ પર મુનિવ્રત ધારણ કરના, એ જ સૌથી મોટું આપણું કાર્ય હોવું જોઈએ. પછી જો શરીર એવમ પર પદાર્થ મેં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ રાગ દ્વેષ કા નિષેધ. આગળ સ્ત્રી કા સ્વરૂપ એવમ કામ વાસના કા નિષેધ, બ્રહ્મચર્ય કી પ્રેરણા. અને એની સામે તપ સમાધિ એવમ ધ્યાન સંયમ યમ નિયમ આદિ કી પ્રેરણા. જો ધર્મના કાર્યોમાં લાગવું અને વિષય કશાયના કાર્યથી છૂટવું એમ સામ સામેના બંને પક્ષ અહીંયા આચાર્ય ભગવાન પ્રસ્તુત કરતા રહ્યા છે. જ્ઞાનીઓ કી મહિમા, દોષો કી નિંદા, ગુણો કી પ્રશંસા, સાધુઓ કી દુર્લભતા એવમ વિપરીત વૃત્તિ. જો સાધુ દશામાં પણ કોઈ જીવ હવે સાચું જ્ઞાન પામીને પોતાના આત્માની સાધનામાં ન જોડાય અને અન્ય સંસારના કાર્યોમાં રોકાઈ જાય તો એમની પણ વિપરીત વૃત્તિ અહીંયા છોડાવે છે. અને છેલ્લે આપણા છેલ્લો અધિકાર ચાલુ છે, સ્વાધ્યાય એવમ વસ્તુ વિચાર. આ બધું ભણ્યા પછી આચાર્ય ભગવાન આપણને શું ભલામણ કરે છે કે દરેક જીવે સ્વાધ્યાય કરીને વસ્તુ સ્વરૂપને સમજીને એમાંથી પોતાના આત્માનું સ્વરૂપ અને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજીને એમાં લીન થવું એ ખરેખર સુખી થવાનો ઉપાય છે. આ બધેથી સાર નીકળીને આ સાર આવે છે. આ વખતે અમારે અખિલ વિશ્વની શિબિર છે નેક્સ્ટ વીક હૈદરાબાદમાં, તો દર વખતે અલગ અલગ થીમ હોય ને. આ વખતની થીમ છે સમ્યક રત્નત્રયની આરાધના, એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના. અને એમાં પણ મને વિષય આપ્યો છે કે આ સમ્યક દર્શન પ્રગટ કરવાનો એનો ઉપાય, એટલે એની ક્રિયા, એટલે કે હવે સમ્યક તો કેવી રીતના પ્રગટ થાય. એટલે આ જે છેલ્લે વાત કરી ને સ્વાધ્યાય અને વસ્તુ વિચાર, કે જીવે અનાદિકાળથી પોતાનો ઉપયોગ બહાર પર પદાર્થમાં ભ્રમાવ્યો છે, હવે ત્યાંથી હટાવીને આ વસ્તુ સ્વરૂપને સમજવામાં લગાવે અને એમાંથી પોતાના આત્માના સ્વરૂપનું ચિંતનમાં એ જોડાય તો એ ચિંતનમાંથી એને એ આત્માનો અનુભવ થાય છે. એની સુંદર પ્રક્રિયા રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લખેલી છે. એ જ વિષય અમારો ત્યાં ચાલવાનો, એટલે મને અત્યારના હવે એ મગજમાં ભમી રહ્યું છે. જો આગળ હવે જો આપણો વિષય જે ચાલે છે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર, એની અંદર આપણી કઈ ગાથાઓ ચાલે છે, તો 191 અને 192 ગાથા આપણે લાસ્ટ ટાઈમ લીધી હતી. જો બે પાના ફરાવજો, પાનો નંબર છે 35મું પાન, ખાલી બે ત્રણ પાના જ ફરાવજો. જો આપણી ગાથાઓના વિષય શું છે એ પણ આપણે જોઈએ. જો લાસ્ટ ટાઈમ આપણો વિષય શું ચાલે છે, સ્વાધ્યાય એવમ વસ્તુ વિચાર, બરાબર, એને ભૂલતા નહીં. તો જો એની અંદર હવે આપણો વિષય શું ચાલે છે, જો 191 આગળ 190 ને ઉપર જુઓ કે તપ અને શ્રુતનું વાસ્તવિક ફળ એ આપણને સ્વાધ્યાયનું ફળ કહીને આવ્યા છે. હવે 191 ને 192માં આપણે લાસ્ટ ટાઈમ જે સંસારી જીવો છે એની કેવી પ્રવૃત્તિ હોય છે એનું સ્વરૂપ આપણે જોયું હતું, કે જો વિષય અભિલાષા છે અનર્થ, જેને વિષયોની ઈચ્છા છે એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જોડાયેલા રહે છે, તો એ જીવનું અનર્થ થાય છે અને ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. 192 વિષયો કા દોષ જાણકર ભી ઉસકે સેવન સે આશ્ચર્ય. હવે જે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે અને આપણને પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપાથી આપણને વસ્તુ સ્વરૂપ સમજાય છે અને ખબર પડે છે કે આ પાંચ ઇન્દ્રિયના વિષય આપણને સંસારમાં રમાડના છે, તો પણ આપણે એમાં જોડાયેલા રહીએ છીએ તો કેવું આશ્ચર્ય થાય, કેવું આશ્ચર્ય થાય. એટલે ત્યાં બહુ સરસ આપણને પ્રેરણા આપી છે કે વિષયોને તો તત્કાલ છોડી દેવા જોઈએ. હવે જો આજની એક આંક આપણે જોઈએ 193-194, આત્મહિતકારી આચરણ કી પ્રેરણા અને બાહ્ય તપ કરને કી પ્રેરણા. જો મેં પહેલા કહ્યું ને આ ચરણાનુયોગની શૈલીથી લખાયેલો ગ્રંથ છે. અન્ય ગ્રંથ હોય દ્રવ્યાનુયોગમાં એમાં શું કહે છે કે બાહ્ય તપ હોય અનુષંગ ઉપવાસ આદિ કરવું, અમોદરે આદિ, તો એમાંથી શું ફાયદો થાય? એનાથી જીવને કાંઈ ફાયદો નથી થતો, ફક્ત પુણ્યબળ થાય છે. એના કરતા તો ક્યાં જોડાવવું જોઈએ? કે પોતાના આત્માની લીનતામાં જોડાવવું જોઈએ. ત્યાં તો ઊંચી વાત કરવી છે, એટલે ઓલા શુભ ભાવને પણ ત્યાંથી હટાવે છે. ખ્યાલ આવે? અને અહીંયા કોની વાત કરવી છે? અહીંયા એવા જીવોની વાત કરવી છે જે હજી વિષય કષાયમાં જોડાયેલા છે. ખ્યાલ આવે? જો આપણે ગુજરાતીઓમાં ખાસ આ રસનેન્દ્રિયનો આપણને વિશેષતા છે કે આપણને આમ અઠવાડિયામાં એક વાર તો કંઈક આમ બહાર જમવા જવું જોઈએ, કે એના વગર કેવી રીતના મજા આવે. એમાંય કંઈક રોજ અલગ નવું કંઈક કોશિશ કરવી, કંઈક ટ્રાય કરવું. એમાંય કંઈક નવી રેસ્ટોરન્ટ ખુલી હોય આજુબાજુ તો એને તો ટ્રાય કરવા જવું જ પડશે. અને બાકીના છ દિવસોમાં પણ ઘરે જો સાંજના પણ ખીચડી કે પરોઠા શાક કે કંઈક બનાવ્યું હોય તો શું સાંભળવા મળે? કે આવું શું ખાવાનું? આ કંઈ ખાવાનું છે? આ આપણું શું દર્શાવે છે? એક આપણી જે રસનેન્દ્રિયની એક ગ્રંથિ છે ને ભોજનમાં, એ આપણું દર્શાવે છે. એની સામે આચાર્ય ભગવાન શું કહે છે? જો બાહ્ય તપ કરવાની પ્રેરણા, આપણા જે વડીલો હતા ને, એટલે વડીલો એટલે સમજો મારી દાદીની ઉંમરના લોકો, મધુ દાદાની ઉંમરના લોકો, એ તો નિયમથી દર આઠમ ચૌદસે કેવી રીતના એકાદનો ઉપવાસ આદિ કરતા જ હતા. એનું કારણ શું ખબર છે? એક તો એ કે આઠમ અને ચૌદસ એ ઉત્કૃષ્ટ દિવસો ગણાય છે, પર્વના દિવસો છે, તો એ દિવસોમાં પુણ્ય પણ અધિકતાથી બંધાય છે. એ દિવસોમાં આપણા પરિણામ જો શુભ રહે, મંદ કશાય ના રહે, તો એ દિવસોમાં આપણને સમ્યક તો પ્રગટ કરવાનો ચાન્સ પણ વધારે છે. અને એના સિવાય એક મેડિકલથી પણ જોઈએ તો આપણે આને કષ્ટ આપ્યો છે છ દિવસ, તો એક દિવસ તો શાંતિ આપીએ કે નહીં જરાય? ખ્યાલ આવે છે ને? અને આજકાલ તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ને બધું, કેટલા ડાયટિશિયન એ લોકો પણ કહે છે કે અઠવાડિયામાં એક વાર તમે એકાસનું કરો, કે બધું કહે છે કે, તો આપણને એ દુનિયા તો પ્રેરણા આપે છે. આપણા જીનાગોમાં તો આ વસ્તુ અનાદિથી લખેલી છે. એટલે આ બાહ્ય તપ આદિ પણ એની મુખ્યતા છે. આપણે આ મને કહો, ચાલો આ તો બધા કરતા હોય ને, આઠમ ચૌદસ ને આપણે લીલોતરી ન ખાઈએ, બધા કરે કે નહીં? આપણે હજી આ જનરેશનમાં પણ કરીએ છીએ, કેમ ન ખાઈએ? હિંસાથી બચવા માટે. જો અન્ય છ દિવસોમાં જે આપણે નોર્મલ જે આપણે જૈન શ્રાવક જીવો છે, આપણું આચરણ શુદ્ધ હોય છે, શુદ્ધ હોય તો આપણે ખાલી વેજીટેબલ્સ ને ફ્રૂટ્સ ને એવું બધું ખાતા હોઈએ, એ પણ જે ભક્ષ્ય છે એવા વેજીટેબલ્સ ને ફ્રૂટ જે ખાઈ શકાય છે, અભક્ષ્ય વસ્તુ તો આપણે ખાતા જ નથી. હવે જે ભક્ષ્ય જે ખાઈ શકાય છે ને, એ ખાઈ શકાય છે પણ ખાવા યોગ્ય નથી. જો બેમાં ફરક છે સાંભળજો, ખાવા યોગ્ય એટલે શું? કે જેમાં જીવો હોય જ નહીં અને તમે ખાઓ, જેમાં કોઈ હિંસાનો દોષ નથી. પણ એવી તો કોઈ વસ્તુ નથી, એવી તો કોઈ ભોજન સામગ્રીની વસ્તુ જ નથી કે એમાં જીવો ન હોય. તો કમ્પેર ટુ અધર્સ આ ખાઈ શકાય છે એમ કહેવાય. ખ્યાલ આવે કે? પણ હવે અઠવાડિયામાં એક દિવસ તો આપણે એ હિંસાથી પણ બચીએ કે? તો એના માટે કહીને એ દિવસે આપણે કઠોળ અને સૂકા જે પણ શાકભાજી હોય એ જ ખાઈએ, ફ્રૂટ્સ વેજીટેબલ્સ આદિ ન ખાઈએ. કેમ કે આ જે લીલા છે ને, આ જે ગ્રીન છે, તો એના પણ એક સેલમાં એક એક જીવો છે. એમાં આપણે સાદી ભાષામાં કહીએ તો જીવોની ડેન્સિટી વધારે છે. અને જે બધા સુકાઈ ગયા છે ને, એમાં એ જીવની હિંસા ઓછી છે. ખ્યાલ આવે છે? આપણે નહીં પણ આપણે શ્વેતાંબરને એ બધા તમે જુઓ, મુમુક્ષુ આપણા, તેમાં ઘણા જીવો તો નિયમિત રૂપે આ જ ખાય છે, ખાલી કઠોળ જ ખાય. એને તો ઘણી બધી શાકભાજીનો ત્યાગ હોય. એ જવા દો, આપણા પણ જે વ્રતિ શ્રાવકો હોય ને, તો એમને ગણતરીના શાકભાજી હોય, ગણીને ખાય. જે આપણે વૃત્તિ પરિસંખ્યાન કરીને એક તપ છે કે આટલા જ હું વસ્તુઓ ખાઈશ, તો એને ગણતરીની શાકભાજી હોય. એક છે ને આપણા વ્રતો હોય છે, એ વ્રતોમાં એક વ્રત એવું છે કે આપણે જેટલી શાકભાજી ખાઈએ છીએ ને, એક એનું લિસ્ટ બનાવો. બહેનો છે ને, આ કામ કરજો ઘરે આજે, તમે જેટલા પણ શાકભાજી ખાતા હોય કે ક્યારે પણ ખાધા હોય લાઈફમાં, એને પેપર પર લખજો, લિસ્ટ બનાવજો. કેટલા થશે? બહુ બધો 30-50 થાય, એનાથી વધારે શું થાય? એટલા કદાચ ન થાય, પણ ચલો એટલા થઈ ગયા. આપણે ઇન્ડિયન અને ફોરેન, હવે આવો કાળો ને બધું તો જૂના જમાનામાં નહીં હતું, એ બધું હવે આવ્યું વિદેશોથી ને એવી. તો એને પણ લખજો, જેટલી વસ્તુ આપણે ખાતા હોય, ખાધી હોય ને એને લખજો. હવે વિશ્વમાં વનસ્પતિ કેટલી, વનસ્પતિના પ્રકાર કેટલા, એ તો ઘણા બધા લાખો કરોડો છે. અને આપણે એમાંથી કેટલા ખાઈએ? આપણે એમાંથી 30-50 ખાતા હોય તો કમસે કમ બાકીના તો નિયમ લઈ શકાય ને કે આ હું નહીં ખાઉં. જંગલના ઓલા કેક્ટસ હોય, જે ઓલું શું કહેવાય, એલોવેરા, એ એલોવેરા તો આપણે નથી ખાતા ને, તો એનો તો નિયમ લઈ શકાય કે એ એલોવેરા તો અનંત કાય છે, કાંદા બટેટા જેવું. એટલે એને તો ઓલા કોસ્મેટિક્સમાં બી ન વપરાય, ખ્યાલ આવે ને? આ બધું આપણને ખબર નથી ને શું થાય. કેમ કે જો આ ચરણાનિયોગના ગ્રંથો પણ વાંચવા જોઈએ, આમાંથી આપણને ઘણું જ્ઞાન મળે છે. કેમ કે જો જીવો આવી હિંસાથી બચે તો એના પરિણામ, જે આપણા પરિણામ હોય ને, મંદ કષાય રહે છે. અને મંદ કષાય પરિણામમાં આપણને સ્વાધ્યાય, તત્વ અભ્યાસ આદિ કરવાનો રુચિ વધારે થાય છે. અને સ્વાધ્યાયને તત્વ વિચારમાં જોડાય તો ત્યાં એ જીવનું કલ્યાણ થવાના ચાન્સ છે. મને કે બાકી તો આપણે આપણા જોબની ઓક્યુપેશન ને બધા જે પણ કાર્યોમાં બિઝી હોઈએ, દિવસમાં 1 કલાક માણ આપણને ટાઈમ મળે, અને બાકીના જે કલાકો હોય એમાં આપણા પરિણામ કેવા હોય? હવે વેઇટેડ એવરેજ કરો, એવરેજ કરીએ તો આપણા એવરેજ દિવસના પરિણામ કેવા હોય? આ સમજાય છે ને? હવે 11 કલાક અશુભ ભાવ કર્યા હોય, 1 કલાક શુભ ભાવ કરીએ અને એવરેજ કરીએ તો એવરેજ ક્યાં આવશે? અશુભમાં આવશે ને? આ બધા જે તપના પરિણામ હોય છે ને, એનાથી આપણા પરિણામ મંદ કશાય થાય છે, ખ્યાલ આવે છે ને? એટલે જો આ ચરણાનિયોગના ગ્રંથોની શૈલી પણ આત્મહિતકારી છે, આ સમજાય છે? તો જો હવે આપણે ક્યાંથી આવ્યા વાત, કે જે વિષય અભિલાષા જે છે એ જીવને અનર્થકારી છે, અને એ છોડીને આત્મહિતકારી પરિણામ કરવા જોઈએ. તો આપણે આત્મહિતકારી પરિણામની ગાથા કાઢીએ. 193 ગાથા છે, જો બધા કાઢજો. પેજ નંબર 187. જો આપણે ઉપર પહેલા મથાળું હોય છે, આત્મહિતકારી આચરણ કી પ્રેરણા. યહ જીવ વિષયો કા અભ્યાસ કરતે સમય કૈસા હોતા હૈ ઓર ઇસકા ત્યાગ કરતે સમય કૈસા હોતા હૈ ઇસકા વર્ણન આગામી છંદ મે કરતે. આ જીવને કોઈ પણ વિષયમાં જોડાય તો ત્યારે એની કેવી સ્થિતિ છે, અને આત્માના હિતકારી પરિણામમાં લાગ્યો હોય ત્યારે એની કેવી સ્થિતિ છે એનું વર્ણન કરે છે. આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ ને. સમજો કે આપણે કોઈ ટ્રેન પકડવાની છે અને લેટ થઈ ગયા, તો અંદરથી આપણને કેવી એન્ઝાયટી થાય છે? થાય છે કે નહીં? હવે સમજો કે એનું બીજું ઉદાહરણ લઈએ, કે સમજો આજે સવારના આપણે ઘરે નક્કી કરીને આવ્યા કે આજે શું બનાવશું જમવામાં, પૂરણ રોટી. શું બનાવશું? પૂરણ રોટી. હવે હજી જમવા જશું ત્યાં સુધી 8 વાગે મંદિરમાં આવ્યા, સમજો કે પૂજા અભિષેકમાં આવ્યો, 6:30 વાગે આવ્યા, 5 કલાક 5.5 કલાક આપણે હજી વાર છે જમવાનું. પણ આપણા પરિણામમાં શું ચાલતું હોય? ઘરે જઈને પૂરણ રોટી. આપણને કમસે કમ 5-10 વાર તો સ્મરણમાં આવી જાય ને. ચલો બાકીના ટાઈમમાં તો આપણે ભગવાનની પૂજા ભક્તિમાં કે સ્વાધ્યાયમાં જોડાયેલા છે, 5-10 વાર તો સ્મરણમાં આવે કે નહીં? હવે એ જે સ્મરણમાં આવે છે એનાથી જીવના પરિણામ કેવા થાય છે? એ સમયે જે આપણને ત્યાંથી એના પ્રત્યે જે આકર્ષણ ઉત્પન્ન થયું ને અંદરથી, એ જાતની આપણને લાલચ એ જાતનો લોભ ઉત્પન્ન થયો ને કે જલ્દી મળે, હું જલ્દી ખાઉં, આ જે અંદરથી ભાવ ઉત્પન્ન થાય છે ને, આ આકુલતાના પરિણામ છે કે શાંતિના પરિણામ છે? આકુલતાના છે કે નહીં? આકુલતાના છે. હવે એની સામે ઊંધો વિચાર કરો કે ખબર જ નથી શું બનવાનું છે, ખબર જ નથી, અને આવ્યા આપણે મંદિરમાં તો હવે એ વિકલ્પ નહીં આવે કે નહીં? એ નહીં આવે ને. અને એની બદલે સમજો આપણને એ દિવસે જરા સ્વાધ્યાયમાં વધારે રસ પડ્યો, આત્માની કંઈક સરસ વાતો આવી અને આપણે એના ઊંડા ચિંતન મનનમાં ઉતરી ગયા, અને આપણે એના ઊંડા ચિંતન મનનમાં ઉતર્યા હોઈએ ત્યારે અંદરથી આપણને કેવા પરિણામ થાય છે? શાંતિના પરિણામ થાય કે ઓલા એન્ઝાયટીના પરિણામ થાય? શાંતિના થાય છે કે નહીં? આ તો આપણે એક્સપિરિયન્સ કરી શકીએ એવી વસ્તુ છે, અને આ તો બધા અનુભવ કર્યો હશે. જરા 5 મિનિટ મંદિરમાં જિનેન્દ્ર ભગવાનની સામે બેસીએ તો પણ કેટલા શાંતિના પરિણામ થાય છે. તો આ અંદર આત્મામાં બેસી જઈએ તો કેટલા શાંતિના થતા હશે? કઈ આપણે થોડું એક્સ્ટ્રાપોલેટ તો કરીએ, આ ખ્યાલ આવે છે કે નહીં? તો જો અહીંયા શું કહે છે કે કોઈ જીવ વિષયોનો અભ્યાસ કરતો હોય ઉસ સમય કેસા ઉસકા એને કેસા હોતા હૈ ઓર જબ ઉસકે ત્યાગ કે સમય વો કેસા હોતા હૈ ઇસકા વર્ણન આગામી છંદ મેં કરતે હૈ, જો આપણે છંદ વાંચીએ. આત્મવિનાશક આચરણો સે હુઆ દુરાત્મ ન તું ચિરકાલ, નિજ હિતકારી આચરણો સે ઉત્તમ ઉત્તમા હો તત્કાલ, સ્વયં સાધ્ય પરમાત્મ રૂપ હો કર પાયેગા કેવલ જ્ઞાન, નિજ સે હી ઉત્પન્ન અતીન્દ્રિય સુખ ભોગેગા તું ભગવાન. જો આપણને કોઈ અન્ય વસ્તુમાં જેવી રીતના વિષયની વાત કરે તો કોઈ અન્ય વસ્તુ આપણને જોતી હોય, એનો ભોગ કરવો હોય, આપણે ખાવું હોય, એને એન્જોય કરવું હોય, કંઈક કરવું હોય, તો એમાં એક તો એની ભાવના જોઈએ, એમાં રુચિ જોઈએ. સમજો કે કોઈને ન ભાવતી હોય પૂરણ રોટી, તો એના માટે એ રુચિનો જ વિષય નથી તો એને એમાં રસ પડતો નથી. બીજું કે એના માટે પુણ્યનો ઉદય જોઈએ, કેમ કે આપણે તો કહીએ બનાવો, પણ કે રોજ થોડી બને ન બને, એના માટે પુણ્યનો ઉદય જોઈએ, અને એના માટે એને ભોગવવા માટે પણ પુણ્યનો ઉદય જોઈએ. જો સાંભળજો કે બની તો ખરી, આપણી ઈચ્છા પણ છે, પણ જે સમય ભોગવવાના ભાવ આવ્યો, એટલે જે સમય આવ્યો જમવા બેસવાનો, હવે એ જ સમયે આપણને બીજા કઈ ન્યૂઝ આવ્યા, કઈ ફોન આવ્યો, કઈક સમજો કે આગ લાગી ગઈ ક્યાંક, તો હવે ઓલા પર ધ્યાન જશે કે આગ ઉપર ધ્યાન જાય? આગ ઉપર ધ્યાન જાય, તો એ વિચારો એના ચાલ્યા કરે, એ વિચારો એના ચાલ્યા કરે. અથવા બીજી કોઈ સાધારણ કોઈની બીમારીના સમાચાર આવે, કંઈ પણ વસ્તુ સમાચાર આવી જાય, તો એ સમય જો છે બધું સામે, પુણ્યના ઉદય બધું પ્રાપ્ત તો થયું, પણ એને ભોગવવાનું પુણ્યનું ઉદય નથી. તો ખાઈએ તો છે પણ એમાં ઓલા રુચિથી જોડાયા નથી, ખ્યાલ આવ્યો કે નહીં? અને એ આટલા સમય આપૂર્તા કરી. જો એક વસ્તુ વિચાર કરજો, જે વસ્તુની આપણે ખૂબ આતુરતાથી રાહ જોતા હોય ને, તો એ આતુરતાથી રાહ જોતી વખતે એની આકુરતામાં જેટલા દુઃખી થયા, એટલા એટલું એ વસ્તુ ભોગવતી વખતે કઈ સુખ થતું નથી. ફક્ત થાય છે શું કે ઓલી તીવ્ર આકુરતા હતી ને, એ શાંત પડી ગઈ. હવે એ વિકલ્પ નથી થતા, એકવાર સમજો ખવાઈ ગયું તો હવે એ વિકલ્પ નથી થતા, એટલે શાંતિ મળી, એને સુખ માની લઈએ છે. બાકી જો ખરો વિચાર કરો ને તો પહેલું બટકું ખાય ને, એમાં ઓલી આકુરતા શાંત છે, પછીના બટકા તો એ ખાલી હવે ભૂખ લાગી હતી એટલે ખાલી લીધા એવું છે. એક ખાધી હોય પછી બીજી ખાવામાં તો એમ થાય કે આ ભૂખ ગળી નથી વધારે, અને પછી ત્રીજીમાં શું થાય, અરે ભાઈ બસ થઈ ગયા, હવે નહીં ખવાય, જેવી જેની કપેસિટી. ખ્યાલ એટલે આ શું થાય છે કે એ વિષયોમાં સુખ નથી આપણને રિયલમાં ખબર પડે છે કે રિયલમાં ખબર પડે છે. અને એની બદલે એની સામે જે પેલા આત્મહિતકારી પરિણામ છે, તો તમે જ્યારે પણ એ શાંત ભાવે પોતાના આત્માનો વિચાર કરો ત્યારે શાંતિ પ્રગટ થાય છે. એમાંથી આપણને ક્યારે આકૃતા ઉત્પન્ન થતી જ નથી. અને એને પ્રાપ્ત કરવા માટેના જે સહકારી કારણો છે, જે રીતના શાસ્ત્ર સ્વાધ્યાય, ભગવાનના દર્શન પૂજન આદિ, કોઈ તપ આદિ કરવા, અને હું સહકારી કહું છું કેમ કે ચરણાનુયોગની ભાષા ખ્યાલ આવે, બાકી ખરેખર કઈ સહકારી નથી. પણ આ બધા સહકારી કારણોમાંથી પણ શાંતિ ઉત્પન્ન થાય છે. હવે આજે શું થાય છે, લોકોને વાસ્તવિક કારણ તો ખબર નથી કે પોતાના આત્માનો સ્વભાવ જાણીને એમાં લીનતા રૂપ શાંતિ પ્રગટ કરવી એ ખરેખર સુખ છે, એ ખબર નથી. તો બાહ્યના સહકારી કારણોમાં જ અટકી જાય છે. તો કોઈ વ્રત પૂજા આદિમાં અટકી જાય છે, કોઈ ભક્તિ આદિમાં અટકી જાય છે, કોઈ સેવાભાવ સેવા ભક્તિ આદિમાં અટકી જાય છે. એ ઓલા માટે સહકારી તો કીધું હતું, પણ આ સાવ સંસારમાં હતા, સાવ વિષય ભોગોમાં હતા, ત્યાંથી હટીને આ આત્માના વિચાર સુધી પહોંચવા માટે સહકારી કીધું. ખ્યાલ આવ્યો છે ને? ઇવેન્ચ્યુઅલ ડેસ્ટિનેશન સુધી ન પહોંચે ને વચમાં અટકી જાય તો પણ એનો કઈ લાભ થતો નથી. જો એક બીજું ઉદાહરણ આપું છું, સમજો આપણે પાર્લા મંદિરમાં અથવા સોનગઢમાં કોઈ કાર્યક્રમ હોય અને સાંજી ભક્તિનો પ્રોગ્રામ હોય, આપણે વૈરાગ્ય ભક્તિ રાખી હોય અથવા ઉત્સાહવર્ધક ભક્તિ રાખી હોય, ઉત્સાહવર્ધક હોય, ચાલો, તો શું થાય કે કોઈ ભક્તિ ગાય છે, કોઈ એના માટે વાજિંત્ર આદિ વગાડે છે. ઉત્સાહવર્ધક ભક્તિ છે એટલે વાજિંત્ર વગાડનારને પણ ખૂબ ઉત્સાહ છે, ગાવાવાળાને પણ ખૂબ ઉત્સાહ છે, અને અન્ય મુમુક્ષુઓને પણ ખૂબ ઉત્સાહ છે. તો કોઈ ચામર લે છે, કોઈ ગરબા કરે છે, કોઈ આપ બીજું આપણે નૃત્ય આદિ કરીએ છીએ. હવે ભક્તિ પતી ગઈ પછી આપણને શું ફિલિંગ આવે? શું ફિલિંગ આવે? આજે તો બહુ મજા આવે, એ ફિલિંગ આવે કે નહીં? આ ફિલિંગ આવે કે નહીં? આ બધાએ માણી છે કે નહીં? આ ફિલિંગ માણી છે ને? ચાલો, આ બહુ મજા આવે એમાં શાંતિ કેટલી ઉત્પન્ન થઈ? હવે જો એનો વિચાર કરીએ ને તો એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણી અમુક ઈચ્છાઓ અધૂરી થઈ જાય છે. કેમ કે સમજો કોઈકને વિકલ્પ હોય કે અરે આ ભક્તિ તમે લીધી હોત ને તો હજી મજા આવી જાય. હવે એ ભક્તિ ન લીધી, ટાઈમ ઓછો પડ્યો, તો શું થાય? એનો વિકલ્પ અધૂરો રહી ગયો. હવે આ વિકલ્પ અધૂરો રહી ગયો એ શું થાય? એને ખટક્યા કરે કે બે ત્રણ છ મહિને કોઈ બીજી સાંજી ભક્તિ થશે ને ત્યારે પાછા યાદ દેવડાવશે, ઓલા વખતે આ ભક્તિ રહી ગઈ હતી, તમે આ તો જરૂર લેજો. એટલે ક્યાંક ને ક્યાંક એના મનમાં એ વિકલ્પ હજી છે કે નહીં? ખ્યાલ આવે ને? અચ્છા, બીજું કોઈ હોય, સમજો કે આપણે આમ ગરબા તો કર્યા પણ શું થયું, જરા જગા ઓછી કોઈ, આમ હજી જરા જગા હોત ને તો હજી વધારે મજા આવે. એટલે હજી વધારે મજા આવતનો એક ખામી રહી ગઈ ને અંદર, જરાક ખામી રહી ગઈ ક્યાંક ને ક્યાંક. એટલે શું થાય છે, જો પુણ્યના કાર્યોમાં પણ, આ પુણ્યના જેટલા પણ કાર્યો છે, આ બીજું કામ લઈ લો, કઈ બહારમાં સેવા આદિ કરી હોય, તો એમાં પણ એક ક્યાંક ને ક્યાંક એમ થાય, અરે હજી જરા કોઈક મુમુક્ષુ આવ્યા હોત, હજી જરા મેં કઈ આનું પણ કંઈક દાન આદિ આપ્યું હોત, હજી મેં આમ કરી નાખ્યું હોત, તેમ કરી નાખ્યું હોત. આ કરી નાખ્યું હોત એ વસ્તુ ક્યારે પૂરી થતી જ નથી, કેમ કે જીવની ઈચ્છાઓ પૂરી થતી નથી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ખરી રીતે તો પુણ્યના કાર્યમાં પણ દુઃખ જ પ્રાપ્ત થાય છે, અંદરથી આકુળતા જ મળે છે. ઓલા જે વિષય આદિના કાર્યોમાં જેટલી તીવ્ર આકુળતા છે એટલી તીવ્ર નથી, એનાથી મંદ છે. પણ ક્યાંક ક્યાંક સૂક્ષ્મ ભાવે ત્યાં પણ એક જાતની અંદર અનઈઝીનેસ ને આકુળતા ને વિકલ્પો ઉભા જ છે. હવે એની સામે જો આત્માના હિતકારી પરિણામ છે, એ પોતાના આત્મામાં જે લીન થાય છે ને, તો અંદર એને એવી શાંતિ પ્રગટ થાય છે, એવું અંદરથી એને સેટિસ્ફેક્શન મળે છે કે હવે ત્યાં કાંઈ બાકી રહેતું નથી. જે જીવ આત્માનો અનુભવ કરે છે એને એમ નથી થતું કે અરે આટલો મેં અનુભવ કર્યો ને, હા એમ થાય છે કે આમાંથી હું બહાર નીકળી ગયો, ચલો પાછો અંદર જાઉં, એ હજી એ જાતની ઈચ્છા છે પેન્ડિંગ. પણ અનુભવ ઓબટેન નથી થતું કે આ હજી ઊંડો હું જાઉં, હજી આમ કરું તેમ કરું, કેમ કે ત્યારે તો કોઈ વિકલ્પ જ નથી ઉત્પન્ન. આ સમજાય છે કે આને નિરાકુળ દશા કહેવાય છે, આને ખરી નિરાકુળ દશા કહેવાય. અને સુખ ક્યાં છે? છળાણામાં કહે છે ને, આકુલતા બિન માહીનતા તે શિવ મગલા જો ચઈએ, સમ્યક દર્શન જ્ઞાન ચરણ વિ મગસો દ્વિધ વિચારો. ના, એ તો સેકન્ડ હાલ થઈ ગઈ, ભૂલી ગયો. ચલો, થર્ડ હાલની પહેલી જ ગાથા છે. તો આકુલતા ક્યાં નથી? કે શિવ મગમાં. શિવ એટલે મોક્ષ માર્ગ, અને માટે મોક્ષ પ્રાપ્ત કરવું એ જ ખરેખર સુખનો ઉપાય છે. ખ્યાલ આવે છે? જો વાંચે અર્થ, હે આત્મા, તું આત્મજ્ઞાન કો નષ્ટ કરને વાલે વિષય કશાયાદિ કી પ્રવૃત્તિ કરકે ચિરકાળ સે દુરાચારી હુઆ હૈ. જે જીવ પોતાના આત્મામાં લીન નથી, હવે હું સીધી લીનતાની વાત કરું છું, એટલે ઇવન મુનિરાજ જો આત્મામાં લીન નથી તો પ્રમત્ત દશામાં આવે છે. પ્રમત્ત દશામાં બાહ્ય પદાર્થોમાં, કોઈ શાસ્ત્ર લખવામાં, કોઈ ઉપદેશ આદિ આપવામાં, એમની તો એટલી ઊંચી પરિણતિ છે, એટલા શુભ ભાવ છે કે દર અંતર મુહૂર્તમાં પોતાના આત્મામાં ડૂબે છે અને પાછા બહાર આવે છે, એટલી એમની કંઈ અલગ જાતની એમની વિશુદ્ધિ છે. પણ એમાં પણ જ્યાં એ બહાર આવે છે ને, તો એ ભાવ કેવા છે? કે એ ભાવ મોક્ષ પ્રાપ્ત કરાવનારા નથી, સંસાર પ્રાપ્ત કરાવનારા. એટલે જો એ બહારના ભાવોમાં અટકી જાય ને, તો એમનું ગુણસ્થાન પડી જાય છે. ખ્યાલ આવે? હવે આપણી વાત કરો, જે પહેલા એક્ઝામ્પલ આપ્યું કે આપણે દિવસમાં 1 કલાક સ્વાધ્યાય કરીએ, બાકીના 11 કલાક કે બાકીના જેટલા કલાકો દિવસમાં હોય એમાં આપણે શું કરીએ છીએ? કે કોઈક જાતના કોઈ કશાય ભાવમાં, કોઈક જાતના કોઈ સંસારના કાર્યોમાં એમાં એમાં જોડાયેલા રહીએ છીએ. હવે એ ભાવ કેવા છે? એ આપણને સંસારમાં પરિભ્રમણ કરાવનારા છે. સમજો, કોઈ આપણે બિઝનેસ ચાલુ કર્યો હોય, એ બિઝનેસમાં આપણે માલ ખરીદ્યો, માલ ખરીદ્યો, સમજો 10 કિલો માલ ખરીદ્યો, અથવા 12 કિલો, ચલો 12 કલાકનો 12 કિલો માલ, એમાંથી 1 કિલો માલ આપણે પ્રોફિટ પર વેચીએ અને બાકીના 11 કિલો માલ લોસમાં વેચી નાખે, તો સરવાળે ધંધામાં શું થાય? લોસ જ થાય. તો આપણા જે જાતના પરિણામો છે એનાથી આપણને સરવાળે શું થશે? હવે બધા પોતપોતાના પરિણામ ઇવેલ્યુએટ કરજો. સમજો, આપણે નાનપણથી છોકરાઓને શિક્ષા આપીએ કે ભાઈ ભણ ભણ ભણ, ભણવું શેના માટે છે? કે સારું ભણીશ તો સારી જોબ કરીશ, સારો બિઝનેસ કરીશ આદિ. એનાથી શું થશે? કે સારું કમાઈશ. સારું કમાવાથી શું થશે? કે સારા વિષય ભોગો તને મળશે. એનાથી શું થશે? સુખી રહીશ. ચાલો, આ સંસારની ભાષા, સુખી રહીશ. હવે એના માટે થઈને જો આપણે દિવસના 8 કલાક સ્કૂલમાં જઈ શકીએ, 8-10 કલાક આપણે ધંધા પાણીમાં નાખી શકીએ, તો પરભવનું સારું થાય અને ત્યાં સુખી થાય એના માટે પુણ્યમાં કેટલા કલાક નાખીએ છે? ખ્યાલ આવે છે કે નહીં? અહીંયાથી જશું તો આ પૈસા તો સાથે નથી આવતા, પણ બધા પુણ્ય પાપના ભાવોથી જે કર્મ બંધાયા છે એ તો સાથે આવશે ને. તો આપણે તો વાણિયા ગણાઈએ, આપણે તો નફાની વાત કરીએ ભાઈ, બુદ્ધિમાન જીવો છે ને આપણે, ક્યાં ફાયદો છે એની વાત કરીએ ને, તો આ સીધે સીધો ફાયદો છે કે ભાઈ, જો પરભવમાં તારે બંગલા ગાડી સુખ આદિ જોતું હોય તો કમાણી તો અહીંયા કરવી પડશે ને, મહેનત અહીંયા કરવી પડશે, તો ફળ ત્યાં મળશે. એટલે એ પુણ્યના ભાવોમાં પણ આપણે જોડાવવું જોઈએ, નહીં તો આ વિષય કશાયના ભાવ કેવા છે? કે આપણને દુરાચારી બનાવે છે. જો શબ્દ થોડો કડક છે, દુરાચારી એટલે શું ખબર છે? જેનો આચરણ ખરાબ છે, ભ્રષ્ટ છે, સ્વચ્છંદી છે. સ્વચ્છંદી તો એ માઇલ્ડ શબ્દ છે, આ તો કેવો છે? ભ્રષ્ટ છે. તો આપણે બધા તો કેવા કહેવાય, સંસ્કારી ઘરના કહેવાય, સંસ્કારી ઘરના, સંસ્કારી કુટુંબના એવું કહેવાય. અહીંયા આચાર્ય ભગવાન આપણને શું કહે છે કે સંસ્કારી નહીં, તું તો ચિરકાળથી દુરાચારી છે. એવી કડક ભાષા છે આચાર્ય ભગવાન. પણ એમનો કહેવાનો ભાવ શું છે કે જો આત્માના કલ્યાણના આત્મહિતકારી પરિણામોથી બહાર ક્યાંય પણ આપણા પરિણામ જોડાય છે તો એનાથી ઇવેન્ચ્યુઅલી આ દુનિયામાં આપણને કંઈ ફાયદો થતો નથી. જો એની સામે સેકન્ડ લાઈન, જબ તુ આત્મા કા સંપૂર્ણ કલ્યાણ કરને વાલે જ્ઞાન વૈરાગ્ય આદિ નિજ ભાવો કો અંગીકાર કરે, એની સામેના કયા ભાવ છે કે જ્ઞાન અને વૈરાગ્ય રૂપી ભાવ છે એને જ્યારે આ જીવ અંગીકાર કરશે તો શું થશે, તભી શ્રેષ્ઠ આત્મા હોય. શ્રેષ્ઠ આત્મા કોણ છે? આપણે ચાર મંગલમાં બોલીએ ને, ઉત્તમ કોણ છે? અરિયંત ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ પરમેષ્ઠી અને કેવલી કથિત ધર્મ, એ ચાર ઉત્તમ ગણાય. ઉત્તમ એટલે શ્રેષ્ઠ, એટલે જે પોતાના આત્માના લક્ષ્ય જ્ઞાન અને વૈરાગ્ય રૂપી ભાવોમાં રહેશે એ કેવા પદને પ્રાપ્ત કરશે? શ્રેષ્ઠ પદને પ્રાપ્ત કરશે. જો નીચેની લાઈનમાં થર્ડ લાઈનમાં જ લખ્યું શ્રેષ્ઠ એટલે શું, જેસે આત્મા હી પ્રાપ્ત કર સકતા હૈ, કે એવી એવા પદને આત્મા પોતે જ ફક્ત પ્રાપ્ત કરી શકે. એવું કયું પદ છે? એસી પરમાત્મ દશા કો તું પ્રાપ્ત કરે. પરમાત્મ દશા કો પ્રાપ્ત કરતે હૈ કેવલ જ્ઞાન સ્વરૂપ હોકર અપને સે ઉત્પન્ન આત્મ સુખ સે શોભાયમાન હોકર, પોતાના આત્મ સુખ થી શોભાયમાન થઈને તું અપને શુદ્ધાત્મ ભાવો સે અધ્યાત્મ સ્વરૂપ મે વિરાજમાન હો જાય, વિરાજમાન થઈ જાય. જો કોઈ આપણે કોઈ બિઝનેસ એસોસિએશન જેવું કઈ હોય, એ બિઝનેસ એસોસિએશન નું પ્રેસિડેન્ટ પદ હોય, અથવા સમજો ને કે કોઈ બીજી જાતનું મુખ્ય પદ હોય, આપણે કોઈ દેશના વડાપ્રધાન નું પદ હોય કે કોઈ પદ હોય, એના માટે કોઈ કે તારે આ પુરુષાર્થ કરવાનો, સમજો કે આ વસ્તુ તું કર, આ ચાર પાંચ વસ્તુ તું કર તો તું ઈ પદને પ્રાપ્ત કરીશ. ઇઝી સ્ટેપ્સ બતાવે. સમજો આજે નરેન્દ્ર મોદીજી પછી આપણો જ નંબર છે. કેવી રીતના? કે પાંચ વસ્તુ તમે કરો. કઈ પાંચ વસ્તુ? કે સમજો તમારે સ્પીચ બોલતા શીખી જાઓ, સ્પીચ બોલતા શીખી જાઓ. બીજું, હું પાંચ નથી ગણાવતો, તમે આવું કઈ પાંચ સમજી લેજો. બહુ સરળ છે કે ભાઈ આ તો આવડે, આ તો આવડે આપણે, કઈ અઘરું નથી. અને તમે શીખી લો અને કોઈ તમને ગેરંટી આપે, હા અમિતભાઈ આપણને ગેરંટી આપે કે નરેન્દ્ર મોદીજી પછી તમારો નંબર, તો આપણે કરી લઈએ કે નહીં પાંચ, તો શ્રેષ્ઠ પદને પ્રાપ્ત કરી લઈએ. હવે અહીંયા તો નરેન્દ્ર મોદીજીથી ઊંચું કેવું પદ છે? પરમાત્મા પદની વાત કરીએ છીએ. પરમાત્મા પદને પ્રાપ્ત કરવા પાંચ મિનિટ એક જ વસ્તુ કરવાની છે. કેટલું સરળ છે, કેટલું સરળ. પોતાના આત્મામાં લીન થઈ જાઓ તો પરમાત્મા પદને પ્રાપ્ત કરી લો. ખ્યાલ આવે છે ને? આ ધંધો ફાયદાનો છે, આ નુકસાનનો નથી, બહુ ફાયદો છે. સમજો એવી તમારી પાસે કોઈ આઈટમ હોય કે તમે પ્રોડક્ટ એક જ વાર ખરીદો અને પછી એને ને એને જ વેચ્યા કરો, વેચ્યા કરો, વેચ્યા કરો, ને પ્રોફિટ જ પ્રોફિટ, ક્યારે નુકસાન થાય જ નહીં. નુકસાન છોડો, પણ હવે તો કોસ્ટ પણ નથી, કોસ્ટ બી નથી, એટલે 100% પ્રોફિટ. ઓલું વારે ઘડીએ બી ખરીદવું ન પડે, એક જ વાર ખરીદવાનું. આપણે જો બેંકમાં FD કે કંઈક કરીએ ને, ઓલું LIC જેવું કંઈક કરીએ કે વન ઇન્સ્ટોલમેન્ટ તમે આપો અને તમને લાઈફ લોંગ પેન્શન મળ્યા કરે, એવી રીતના આ એક વાર પોતાના આત્મામાં લીન થયા એટલે લાઈફ લોંગ નહીં, અનંત કાળ સુધી સુખ મળ્યા કરે, મળ્યા કરે. તો આ ધંધો ફાયદાનો છે. ખ્યાલ આવે? આપણે તો વાણિયા ગણાઈએ તો આવી ઓપોર્ચ્યુનિટી જવા ન દઈએ. ખ્યાલ આવે છે કે નહીં? જો હસીને આપણે બહુ મોટી વાત કહી દઉં છું કે આ મનુષ્ય ભાવ આપણને આટલા આટલા પુણ્યના ઉદય છે, બધા સામગ્રી આદિ મળી છે, મનુષ્ય ભાવ, જૈન ગુણ, આપણને જીનવાણીનો સમાગમ, જ્ઞાની પુરુષોનો સમાગમ, એમની દેશના, આ બધા બહુ અઘરી વસ્તુ છે, વન ટાઈમ વસ્તુ છે. ખ્યાલ અનંતકાળમાં એમ સમજો કે વન ટાઈમ જેવું છે. આવું પાછું મળવું બહુ અઘરું છે. એક એક રીતે વિચાર કરો કે કોઈ જીવ સમોશરણમાં જઈને ઉપદેશ સાંભળે ને, એનું કેટલું પુણ્ય છે. આ એનાથી વધારે પુણ્ય આપણું ફળ્યું છે. કેવી રીતે વિચાર કરો કે જો સમોશરણમાં તો તીજે ચોગી જાય, ખ્યાલ આવે ને, પણ એને બધું ન સમજાય, એને તો એની જેટલી બુદ્ધિ હોય એટલું સમજાય. હવે સમજો કે મનુષ્ય સમોશરણમાં ગયા હોય, પણ સમોશરણમાં જનાર મનુષ્ય, સમજો, વિકલાંગ પણ હોઈ શકે, ખ્યાલ આવે છે, અથવા સમજો અલ્પ આયુ પણ હોઈ શકે, તો એનું પુણ્ય એટલું નથી કે જેટલું આપણું પુણ્ય ફળ્યું છે. હેલ્ધી શરીર છે, દીર્ઘ આયુ છે, લગભગ બધાની દીર્ઘ આયુ હશે. આપણે એટલા પુણ્યશાળી છીએ કે આપણી દીર્ઘ આયુ જ હોય. કોઈ આમ અકસ્માતમાં મૃત્યુ પામે ને એવું બધું આપણા સમાજમાં સાંભળ્યું બહુ ઓછું હોય, ઘણું ઓછું હોય. આપણા સમાજમાં જે લગભગ બધા હાર્ટ અટેક ને એનાથી ગુજરે, જો સાંભળ્યો, એ હાર્ટ અટેકથી ગુજરવાનું કારણ શું? કે જ્યારે આયુ પૂરું થાય ત્યારે બીજું કાંઈ કારણ મળતું નથી કહેવા માટે. એટલે શું કહે કે હાર્ટ ફેલ થઈ ગયું, ગુજરી ગયા. મેડિકલ સાયન્સ બીજું શું કે? આ સમજાય છે. જો આજે થોડું મજાક મજાકની શૈલીમાં પણ ઊંચી વાત કહું છું કે આવા પુણ્યના ઉદય ફરી મળે. એટલે આ ઓપોર્ચ્યુનિટી જવા દેવા જેવી નથી આપણી બિઝી લાઈફમાંથી. ગમે તે રીતે સમય કાઢીને સ્વાધ્યાય કરવો જરૂરી છે, જરૂરી. એ તો તમે ખોટના ધંધામાં છો, ખ્યાલ આવે કે? ચાલો જો ભાવાર્થ જોઈએ. અહીંયા આ મેં તો સરળ, બહુ એમ કે સોબર ભાષામાં કહ્યું ખોટના ધંધામાં. આચાર્ય ભગવાન શું કહે છે? દુરાચારી છો, દુરાચારી છો, ખ્યાલ આવે છે કે નહીં? એટલે થોડું કીધું ઘણું સમજો. ચાલો ભાવાર્થ. જબ તક તું બહિરાત્મા હૈ તબ તક વિષય કષાયો કે સેવન સે દુરાચારી હૈ તથા જબ સકલ કલ્યાણ રૂપ જ્ઞાન વૈરાગ્યાદિ કા આચરણ કરેગા તબ અંતરાત્મા હોકર પરમાત્મા પદ પ્રાપ્ત કરેગા ઓર કેવલ જ્ઞાન રૂપ હોકર અનંત સુખ મે નિશ્ચલ હોકર બેઠેગા. ત્યાં અનંત સુખ છે એક બાજુ, અને એક બાજુ ચાર ગતિનું અનંત દુઃખ છે. ચોઈસ કરવું પણ કઈ એટલું અઘરું નથી, ખ્યાલ આવે છે કે? ખાલી વસ્તુ શું છે કે આપણી બુદ્ધિ એવી છે, એટલે કે આપણી માન્યતા એવી છે કે આ પર સંયોગોમાંથી આપણને સુખ મળે છે. આ ઊંધી માન્યતાને કારણે આપણે અનાદિકાળથી પેલું અનંત દુઃખને સિલેક્ટ કરેલું છે અને અનંત દુઃખ ભોગવી રહ્યા છે. હવે તો આપણને આટલી બુદ્ધિ મળી, આટલો ક્ષયક્ષમ મળ્યો, સાચો ઉપદેશ મળ્યો, તો એ મિથ્યા માન્યતાને સુધારીને સાચી માન્યતા જો કરી લઈએ તો આપણે અનંત સુખ પ્રાપ્ત થઈ શકે. ચલો આગળ. હવે એ કેવી રીતના કરવું? તો જો બાહ્ય તપ કરવાની પ્રેરણા, મુખ્ય કારણ તો છે સ્વાધ્યાય ને તત્વ વિચાર. પણ એ સ્વાધ્યાય ને તત્વ વિચારમાં જોડાવા માટે જો આપણી લાઈફ બને એટલી સિમ્પલ કરવી જોઈએ, જેટલા આપણા ફેલાવ હોય ને એ ઓછા કરવા જોઈએ. જેટલી આપણી એક એમ સમજો કે વિકલ્પોની જાળ હોય ને એને સીમિત કરવી જોઈએ. અને એની સાથે સાથે જે આપણા બધા અટકવાના સ્થાનો છે, હવે સમજો કે રોજ રોજ દિવસમાં પણ આપણે જમવામાં 10 આઈટમ ખાતા હોય, ઓલું આ પણ જોઈએ, મીઠાઈ જોઈએ, સૂપ જોઈએ, ફરસાણ જોઈએ, આ જોઈએ, તે જોઈએ, એના કરતા એની બદલે જરાક સિમ્પલ કરે તો એમનો બી બનાવવાનો ટાઈમ ઓછો અને આપણે તો પેટ ભરવાનું છે, શું ફરક પડે છે? ખ્યાલ આવે ને? તો બધા માટે સ્વાધ્યાયનો સમય બચ્યો છે. અને આ અઠવાડિયામાં જે મેં એક કર્યું 8-14 આદિના, તો ઉપવાસ, એકાસના આદિ તપો કરવા જોઈએ. એનાથી આપણી શરીરની હેલ્થ પણ સારી થાય છે અને એનાથી આપણી વિચાર શક્તિ, જો જે દિવસે ઉપવાસ આદિ કર્યા હોય ને એ દિવસે આપણું જ્ઞાન ઘણું તીક્ષ્ણ રહે છે. આવું જ્ઞાન ઇઝ વેરી શાર્પ ઓન ધેટ ડે. તો એ દિવસે આપણી સાધના આદિમાં પણ વૃદ્ધિ થાય છે. આ બધું કરવું જોઈએ. જો વાંચે એ શિવ કો સદા સે દુઃખ કા કારણ શરીર હૈ. હજી તો આગળની ગાથાઓમાં શરીરની ઘણી વાત કરશે. તો આ જીવને અનાદિકાળથી દુઃખનું કારણ કોણ છે? આ શરીર. શરીરમાં પણ ખાસ જે 5 ઇન્દ્રિયના ભોગો અને મનના ઉત્પન્ન થતા વિકલ્પો, આ આપણને દુઃખનું કારણ છે. ઇસલિયે ઉસકા અભાવ કરકે, એમાં જે આપણી નિશ્ચલ પ્રવૃત્તિ છે, એમ કહીને કે અનકન્ટ્રોલ્ડ એમાં આપણે ડૂબી ગયા છે, તો એને કંટ્રોલ કરી નિશ્ચલ શરીર ઇસકે અલાવા સોરી ઇસલિયે ઉસકા અભાવ કરને કે લિયે શાસ્ત્રોક્ત વિધિ સે પ્રયત્ન કરના ચાહીએ. ગમે તેમ તમે કરો એમ નહીં, શાસ્ત્રમાં કીધેલી છે એ પદ્ધતિથી તમારે એ વૃત્તિઓને કંટ્રોલ કરવી જોઈએ. યહ બાત આગામી છંદમે કહેતે હૈ. જો ગાતા
ઇસ શરીર ને બહુત ભ્રમાયા દાસ સમાન તુજે ચિરકાલ અબ તુમ અનશન ઉનો દર રસ ત્યાગ વિલારો તત્કાલ તપ વિશેષ તુમ કરો નિરંતર આયુ કર્મ કહો અવસાન કરો દેહ કો ચીન આજ તુમ હુએ હસ્તગત શત્રુ સમાન.
જો આચાર્ય ભગવાન આપણને કહે છે, બીજું કોઈ નથી કે ગુણભદ્ર આચાર્ય કહે છે કે તમારે ઉપવાસ રસ ત્યાગ આદિ કરવા જોઈએ, ખ્યાલ આવે છે? તો આપણે ખાલી જો જીનાગરનો એક પક્ષ વાંચ્યો હોય, ખાલી આત્માની અને શુદ્ધ આત્માની કોરી વાતો કરીએ, પણ એવો ઊંડો સ્વાધ્યાય બી ન કરીએ અને આપણા આચરણમાં પણ એવી વિશુદ્ધિ ન દેખાય, તો એનાથી કાંઈ લાભ થતો નથી. જો આપણે જીના આપણે જે મોક્ષ માર્ગ છે એ જ્ઞાન અને વૈરાગ્યનો એક બેલેન્સ છે. તો જેવું જેવું આપણું જ્ઞાન વધે છે, એવા એવા સાથે જીવના વૈરાગ્ય ભાવ પણ વધે છે, અને એને અનુસાર આપણું એક બેલેન્સમાં જીવન આગળ ચાલવું જોઈએ. જો અર્થ
હે જીવ ઈસ શરીરને તુજે ઈસ જગત મેં અનંત કાલ દાસ કે સમાન ભ્રમણ કરાય.
આચાર્ય અમૃતચંદ્રાચાર્ય સમયસારમાં તો કહે છે કે તને પશુની જેમ ઓલું ભાર વહન કરાવે છે. આચાર્ય અમૃતચંદ્ર પશુ શબ્દ વાપરે છે કે આ જીવને આ શરીરે પશુ સમ શરીરને ત્યાં તો મોહની વાત કરી છે. બળદની જેમ આમ ભાર વહન કરાવીને તને આ ચાર ગતિમાં રખડાવ્યું છે. ધાણીનો બળદ તો આમ ગોળ ગોળ ફર્યા કરે ને બિચારો, એનું તો જીવન જ એ છે. આ કોની હાલત છે? મારી આવી હાલત છે, ખ્યાલ આવે? આ બધા જે લોભામણા અટ્રેક્શન છે ને એની પાછળ આપણે જાણે પશુની જેમ બસ દોડીએ છીએ. ઓલો ઘોડો દોડતો હોય ને આમ ઓલા લગાવીને, એને આજુબાજુનું કાંઈ દેખાતું નથી, એને તો કીધું આમ ભાગવાનું, એટલે બસ ભાગે છે. એવી આપણી પરિસ્થિતિ બની રહી છે. તો જો પશુ દાસ કે સમાન ભ્રમણ કરાયા, ઇસલિયે જૈસે કોઈ હાથ મેં આયે શત્રુ કો ક્ષીણ કરતા હૈ, જેને ખબર પડી ગઈ કે આ વસ્તુ મારા માટે હાનિકારક છે, તો એને દૂર કરવાનો આપણે ઉપાય કરીએ કે કોઈ શરીરમાં રોગ આદિ આવે અને પકડાઈ જાય તો એના માટે યોગ્ય ઉપચાર પણ કરીને પાછા હેલ્ધી થવાની ટ્રાય કરીએ ને? તો અહીંયા તો આત્માની હેલ્થ માટે આ શરીર જ રોગ છે, અને એ પકડાઈ ગયો આપણને આપણી બુદ્ધિના માધ્યમથી, આ સ્વાધ્યાય આદિથી આપણને પકડાઈ ગયું કે આ જે શરીર આદિ પર પદાર્થ છે, આ વિષયો છે, એમાં જે મારી સુખ બુદ્ધિ છે એ મને દુઃખનું કારણ છે, મને દાસની સમાન ચાર ગતિમાં ભ્રમણ ધરાવે છે. તો હવે એને ક્ષીણ કરવાનો આપણે ઉપાય કરીએ કે? તો જો ઉસકે સમાન ભ્રમણ કરાયા હૈ, ઇસલિયે જૈસે કોઈ હાથ મેં આયે શત્રુ કો ક્ષીણ કરતા હૈ, વૈસે તું અબ ઉપવાસ અલ્પ આહાર તથા રસ પરિત્યાગ આદિ, આપણે 6 પ્રકારના બહિરંગ તપ છે, એમાંથી 3 જ કીધા છે, બાકીના 3 સમજી લેવાના. અહીંયા આદિ લખ્યું છે ને, એટલે બીજા 3 પણ સમજી લેવાના. આદિ વિધિ રૂપ અનેક પ્રકાર કે તપો કે દ્વારા અનુક્રમ સે ઈસે, ઈસે એટલે કોને? શરીરને નિરંતર મરણ પર્યંત ક્ષીણ કર. આપણને શું લાગે કે ભાઈ આપણે તો ખાતા પીતા કરના છે, ખાતા પીતા ઘરમાં એટલે શું કે આપણે તો જરા તંદુરસ્તી હોય, આપણે તો આવું સારું, આપણે તો હજી ખાવાનું. મને ઘણા છે તમે બહુ પતલા થઈ ગયા, થોડુંક હજી તંદુરસ્તી આવી જોઈએ. અને અહીંયા આચાર્ય ભગવાન શું કે છે કે અનેક ઉપાયથી શરીરને ક્ષીણ કર. શ્રીમદજી કહેતા હતા ને કે મારી પાસે બે બગીચા છે, એક આ શરીરનો બગીચો છે અને એક આત્માનો બગીચો છે. હું જો આ શરીરના બગીચામાં પાણી પાઉં છું તો પેલો આત્માનો બગીચો સુકાઈ જાય છે. એટલે હું તો આત્માના બગીચામાં પાણી પાઉં છું અને આ શરીરનો બગીચો ભલે સુકાય. ખ્યાલ આવે છે? જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ આખી જુદી હોય છે. ગુરુદેવશ્રીએ જ્યારે ત્યાગ કર્યો ભૂપતિનો, પરિવર્તન કર્યું, ત્યારે એમને ક્યાં ગેરંટી હતી કે ભોજન મળશે કે નહીં? આવ્યું હતું ને, અમે ઓલા સ્થાનકવાસી શેઠ આવ્યા હતા ને કે ભાઈ અમે તમને રોટલા નહીં આપીએ, મુશ્કેલ થઈ જશે. તો જ્ઞાનીઓની કેવી વૃત્તિ! અરે આપણે એકચ્યુઅલી એમના શરૂઆતના ત્રણ વર્ષ હતા ને, તો રોજ એક ઉપવાસ કરે, એટલે એક દિવસ ઉપવાસ કરે અને નેક્સ્ટ દિવસે એકાસનું કરે, પાછો ઉપવાસ કરે, પાછો એકાસનું, ત્રણ વર્ષ સુધી. ખ્યાલ છે કે આ હિસ્ટ્રી તો ઘણા લોકોએ ન સાંભળ્યો. શ્રાવકને એમ કે એક જ ઘર હતું અને અહીંયા ત્રણ જણ હતા, જે ગુરુદેવની સાથે બીજા બે પણ એમના જે શું કહેવાય, જે બીજા મહારાજ સાહેબ હતા, બીજા પણ આવ્યા હતા, જીવરાજજી મહારાજ અને બીજા બી હતા, મૂળચંદજી મહારાજ, ના ના મૂળચંદજી જીવનજી ને જીવરાજજી, એટલે ત્રણ જણ હતા અને એક જ ઘરેથી જમવાનું આવતું. હવે ત્રણ જણ એક ઘરે એડ થઈ જાય તો ત્યારના તો ગામડામાં ગરીબ લોકો હતા બધા, તો કેવી રીતના પહોંચી વળે? એટલે એક દિવસ ઉપવાસ કરે અને એક દિવસ એકાસનામાં પણ ઉનો ધરે, એટલે હાફ સ્ટમક જમે, એવી રીતના ત્રણ વર્ષ કાઢ્યા છે. ખ્યાલ આવે છે? જો જ્ઞાની ધર્માત્મા હોય આ શરીરને આટલું પણ વજન નથી આપતા. ખ્યાલ આવે? તો આપણે એનાથી કંઈક તો શીખીએ ને, આની જેટલી આપણને તીવ્ર લાલસા છે, રુચિ છે, એને તોડવા માટે આવા ઉપવાસ આદિ કરવા જોઈએ. પ્રયોગાત્મક છે ને આ, કરીએ તો આપણને શરીરની રુચિ તૂટે છે. જો આગળ ભાવાર્થ, ઈશ શરીરને તુજે અનંત કાળ તક ગુલામ જૈસા બનાકર ભાવ ભાવ મેં ભટકાયા હૈ ઓર તુને ઇસકે સંબંધ સે અનંત દુઃખ પાયે. આપણે પરફેક્ટ શરીર માટે ઈચ્છા કરીએ પણ ક્યારે પરફેક્ટ શરીર કોઈનું મળતું જ નથી, હોતું જ નથી, તે થતું નથી. ખ્યાલ આવે? તો જે છે એને એક જાતનો સંયોગ જાણીને એનાથી આપણી રુચિ અને આપણું જ્ઞાનનો ઉપયોગ ખેંચીને એમાં વધારે વિચાર શું કરવા? જે છે એમ સમજીને આ ઠીક છે, આમ જ છે કરીને આગળ વધીને સ્વાધ્યાય અને તત્વ વિચારના માધ્યમથી પોતાના આત્માને સમજવાનો, જાણવાનો અને એમાં લીન થવાનો પ્રયાસ કરવો જોઈએ. ઇસલિયે જૈસે કોઈ પકડને આવે હોય શત્રુ કો ક્ષીણ કરતા હૈ વૈસે તું અનેક પ્રકાર કે તપ કરકે ઇસ શરીર કો ક્ષીણ કર. આચાર્ય ભગવાન આપણને ભલામણ કરે છે કે અનેક પ્રકારના તપ આદિ આપણે કરવા જોઈએ. જો વસ્તુ સ્વરૂપને સમજ્યા વગર ખાલી તપ કરવા જોઈએ એટલે હવે તપમાં જોડાય છે એમ પણ નહીં પાછું. ખ્યાલ આવે? એ તપથી આત્મકલ્યાણ થતું નથી, પણ એ તપ કરવાથી એ જે એની મોહ આદિ તીવ્ર લાલ, એમાં તીવ્ર મમત્વ ભાવ છે, એ ઢીલું પડે અને એ સમયે જે સ્વાધ્યાય અને તત્વ વિચારના માધ્યમથી આત્મ સ્વરૂપને જાણીને એમાં લીન થઈ જાય તો એને ખરેખરું સુખ, એ સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. આપણે બધા એવું કરીએ એવી ભાવના સહિત જીવાણી ભારતી જપો દિન જો તેરી શરણા રહે સો પાવે સુખ ચેન જનવાણી કે ધ્યાન તે સૂજે લોકાલો સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જનવાણી માત નો. એક વિશેષ સૂચના છે,